समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मां कलश 213 चाले छे। कलश 213 नो अर्थ भावार्थ तथा पूज्य गुरुदेव कांजी स्वामी आपेल प्रवचन ना केटला अंश कर्या छे। शेष अंश लेता पहला कलश नु पुनरावर्तन करिए। कलश मां ए वात आवी के वस्तु नो स्वभाव एवो छे के एक वस्तु बीजी वस्तु ने पलटावी न सके, बदली न सके। जो बदली सके, पलटावी सके तो कोई पण वस्तु वस्तुपणे रही सके नहीं। एटले ज्यारे एक वस्तु बीजी वस्तुना परिणाम करावी शकती नथी, एक ज क्षेत्र ने विषे रहेवा छता पण एक वस्तु बीजी वस्तु ना परिणाम करावी शकती नथी, तो पछी आ भगवान आत्मा अने आ पुद्गल शरीर ए बन्ने एक क्षेत्र मा रहा होवा छता ए जड़ एवा शरीरे आत्मा नु शू कर्यु, आत्मा ने कई रीते परिणाम आव्यो। एटले के ए पुद्गल परमाणु नो स्कंद शरीर एने चेतन भगवान आत्मा मा કાંઈ કર્યું નથી। એ ઉપરથી એમ સમજવું કે વ્યવહારથી પરદ્રવ્યોને અને આત્માને નેક નાયક સંબંધ છે, છતાં પરદ્રવ્યો નાયકને કાંઈ કરતા નથી અને નાયક પરદ્રવ્યોને કાંઈ કરતો નથી। જેમ પૂતગળ ચેતનને પરિણમાવી શકતું નથી, એવી રીતે ચેતન પૂતગળને પરિણમાવી શકતું નથી। પણ અહીંયા આ કળશમાં પરિણમનની જગ્યાએ એમ સમજવાનું છે કે આત્મા જ્ઞાયક છે, જ્ઞાન સ્વભાવી છે। તો આત્મા જ્યારે પરિણમે છે એટલે કે પોતાના સ્વભાવે પરિણમે છે તો જ્ઞાયક છે, જ્ઞાન કરે છે, પોતે પોતાના સ્વભાવે છે તો જ્ઞેયને જાણે છે એટલે જ્ઞાન કરે છે। તો એ જ્ઞાન કરે છે એમાં પેલું પૂતગળ દ્રવ્ય કાંઈ કરતું નથી। ચેતન એવા ભગવાન આત્માને જળ પરિણમાવતું નથી, એટલે અહીંયા તો જ્ઞેય જ્ઞાયક સંબંધની વાત લીધી છે। એટલે ચેતન એવા આત્માને જ્યારે તે જ્ઞાન કરે છે ત્યારે એવા જ્ઞાનના પરિણમનમાં આ બધા જ્ઞેયો કાંઈ કરતા નથી। તો આપણે પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એના શેષ અંશ લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો પાન નંબર 336 ગુરુદેવ અહીંયા સમજાવે છે બીજા પેરેગ્રાફમાં કે વસ્તુ વસ્તુ જ છે, એક વસ્તુ બીજી વસ્તુ નથી। આમ હોવાથી કોઈ અન્ય વસ્તુ અન્ય વસ્તુની બહાર લોટતા છતાં એના સાનિધ્યમાં હોવા છતાં તેને શું કરી શકે, એટલે કે કાંઈ પણ કરી શકે નહીં, માત્ર બહાર લોટે બસ। શાસ્ત્રના શબ્દ સાંભળીને કોઈને જ્ઞાન થયું કે હું શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વરૂપ છું, તો ત્યાં જે જ્ઞાનની દશા થઈ તે પોતાથી પોતાને થઈ છે, પોતાની એ જ્ઞાનની પર્યાય છે અને એ પોતાથી સ્વયં થઈ છે। તે તેનો ઉત્પત્તિ કાળ છે, એટલે કે એ પર્યાય થવાની જન્મ ક્ષણ છે। શાસ્ત્રના શબ્દોના કારણે એવી જ્ઞાનની દશા થઈ છે એમ નથી. શાસ્ત્રના શબ્દો તો બહાર લોટે છે, જ્યારે જ્ઞાન તો જીવને થાય છે. આત્મામાં એ શાસ્ત્રના શબ્દો અંદર જઈને કાંઈ ફેરફાર કરે છે એમ નથી, પરંતુ આને જ્યારે જ્ઞાન થવાનું હતું એવી જ જ્ઞાનની પર્યાય થવાની હતી ત્યારે એવા શબ્દો ઉચિત નિમિત્ત તરીકે હતા, એટલે કે એ બાહ્ય નિમિત્ત છે. શાસ્ત્રના શબ્દો તો બહાર લોટે છે, અર્થાંત બાહ્ય નિમિત્ત માત્ર છે. પરનું જ્ઞાન થવા કાળે જ્યારે બીજાને આપણે જાણીએ ત્યારે પરનું જ્ઞાન થાય તે સમયે પણ જેનું જ્ઞાન કરીએ છીએ તે પર એ જ્ઞેય છે, પણ એ જ્ઞેય આ જ્ઞાન કરનારમાં કાંઈ કરતું નથી, અને આ જ્ઞાન કરનારને જે જ્ઞાનની પર્યાય થઈ એ પરિણામ પોતાના સ્વતંત્ર છે. એ વખતે પેલું પર ત્યાં હતું એટલે એને નિમિત્ત કહેવામાં આવે. પરનું જ્ઞાન થવા કાળે પણ પર જ્ઞેયના કારણે જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન તો જ્ઞાનના કારણે પોતાથી થાય છે, એટલે કે એવી એની જન્મ ક્ષણ છે ત્યારે એવી જ્ઞાનની પર્યાય થાય છે. આમ શબ્દોના કારણે જ્ઞાન થતું નથી અને જ્ઞાનના એટલે આત્માના કારણે શબ્દો નથી. જ્ઞાન થયું અને પછી વાણી નીકળી તો વાણી કઈ જ્ઞાનના કારણે નીકળી છે એમ પણ નથી. તીર્થંકર ભગવાનને ઓમકાર ધ્વનિ નીકળે છે તો આપણે વ્યવહારથી એમ કહીએ છીએ કે કેવળ જ્ઞાન થયા પછીથી ઓમકાર ધ્વનિ છૂટે છે, જ્યાં સુધી ઓમકાર ધ્વનિ છૂટતી નથી. એટલે કે કેવળ જ્ઞાન થયું તે ઓમકાર ધ્વનિનું કારણ કહેવાય, પણ એ તો વ્યવહારથી કહ્યું છે, એ તો નિમિત્ત માત્ર છે. વાણીના કાળે સ્વયં છૂટે છે, એમાં ભગવાનનું શરીર છે એ પણ કાંઈ કરતું નથી. ભગવાનનું જ્ઞાન છે એનાથી જુદું છે. ભગવાન પૂર્ણ જ્ઞાન સ્વભાવે, કેવળ જ્ઞાન સ્વભાવે પરિણમી ગયા છે, અને આ તરફ એ જ પ્રમાણે પૂર્ણ જ્ઞાનને પ્રકાશથી ઓમકાર ધ્વનિ સ્વયં છૂટે છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આગળ ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ સમજાવે છે કે જુઓ આ વસ્તુનો સ્વભાવ કયો. શું સ્વભાવ કયો? પહેલી વાત તો એ કે એક આત્મા બીજા આત્માને પલટાવી ન શકે. પલટાવે એટલે કોઈ પણ રીતે પલટાવી ન શકે. એ આત્માની અંદર કાંઈ ફેરફાર ન કરી શકે, આત્માના દ્રવ્યમાં ફેરફાર ન કરી શકે, એટલે કે એના ગુણોની અંદર સંખ્યા અપેક્ષાએ કાંઈ ફેરફાર ન કરી શકે, કે ગુણોના પરિણમન અપેક્ષાએ પણ કાંઈ ફેરફાર કરી શકે નહીં. એટલે કોઈ પર્યાયને બદલી શકે નહીં. એક આત્મા બીજા આત્માને પલટાવી ન શકે. એક પરમાણુ બીજા આત્માને પલટાવી ન શકે, કેમ કે પરમાણુ છે તે જુદું દ્રવ્ય છે, આત્મા જુદું દ્રવ્ય છે, એટલે બે જુદા જુદા દ્રવ્યો વચ્ચે આવો કોઈ સંબંધ હોતો નથી. બંને એક જ ક્ષેત્રમાં હોય છતાં પણ કોઈ પણ જળ પરમાણુ લેશ માત્ર પણ ચેતન એવા ભગવાન આત્મામાં ફેરફાર કરી શકે નહીં. જો એવું થતું હોત તો અનંતકાળથી આ જીવ છે એને અનંત શરીર ધારણ કર્યા અને અનંતા અનંત ઉદગળોના સંયોગમાં એ આવ્યો, એને અનેક પ્રકારે જળ કર્મનો પણ સંયોગ થયો, તો એ બધાને લીધે આત્માનું આખું સ્વરૂપ બદલાઈ ગયું હોતું, પણ એવું બન્યું નથી. એટલે એ વાત તો તર્ક દ્વારા પણ સમજાય છે કે પુદ્ગળ પરમાણુઓ જેની સાથે આ જીવ અનંતકાળથી સંયોગમાં આવે છે, એ પુદ્ગળ પરમાણુઓ આત્માને પલટી શક્યા નથી, બદલાવી શક્યા નથી, એટલે કે એ બદલાવી શકે નહીં. બે વાત. ત્રીજી વાત, એક પરમાણુ બીજા પરમાણુને પલટાવી ન શકે. પરમાણુ છે અને એવા જ પ્રકારનો બીજો પરમાણુ છે. એક જ પ્રકારના દ્રવ્યને લઈએ, સોનું છે, એનો એક પરમાણુ છે અને બીજા સોનાના જ પરમાણુને એની સાથે રાખવામાં આવે, એ બંને સાથે રહ્યા હોય, એનો સ્કંદ બન્યો હોય, તે છતાં પણ આ પરમાણુ પેલા બીજા પરમાણુને બદલાવી શકે નહીં. કેમ કે દરેક પરમાણુનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને એ અસ્તિત્વ અનંત ગુણ સહિત છે, એનું પરિણમન સ્વતંત્ર છે, એમાં બીજો પરમાણુ કાંઈ કરી શકે નહીં. જો કાંઈ કરી શકતો હોત તો એ પરમાણુનો નાશ થાય, અને આમ પરમાણુનો નાશ થતા તો જગત આખાના અનંત પરમાણુઓનો પણ નાશ થાય, અથવા તો એમાં ફેરફાર થઈ અને નવા દ્રવ્યો બને, અને એમાંથી પણ અનેક પ્રકારે નવા નવા દ્રવ્યો બને, મૂળ દ્રવ્ય કોઈ રહે નહીં, અને એમ થતા તો એટલે કે દ્રવ્યનો નાશ થતા તો જગતનો નાશ થાય. આ લોક છ દ્રવ્યમય છે એ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે અને અનાદિથી એમ જ છે. આ લોકને કોઈએ બનાવ્યો નથી, આ જગતને કોઈએ બનાવ્યું નથી, એ એમ જ છે. એટલે એક પરમાણુ બીજા પરમાણુને પણ પલટાવી ન શકે. ચોથી વાત, એક આત્મા બીજા પરમાણુને પલટાવી ન શકે. આત્માની સાથે રહેલ પરમાણુ એ જુદું દ્રવ્ય છે. આત્મા ચેતન છે, એનું જડ છે. જડને ચેતન પરિણમાવવા જાય તો એને એમાં પહોંચવું પડે, એટલે એમાં વ્યાપવું પડે, તેમય થવું પડે, પછી એ બદલાવી શકે. જો બદલાવી શકે તો એનો અર્થ એ થયો કે ચેતન જડમય થઈ જાય. ચેતન પોતાનું ચેતનપણું ગુમાવીને જળમય થાય તો એ પરમાણુને પલટાવી શકે. પણ આમ તો બનતું નથી, એટલે આત્મા પણ બીજા પરમાણુને પલટાવી ન શકે. તો આ ચાર મહત્વની વાત છે. દ્રષ્ટાંત દ્વારા ગુરુદેવ એની વધારે સ્પષ્ટતા કરે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, કુંભાર છે તે માટીને પલટાવીને ઘડો ન કરી શકે. ઘડો છે તે માટીની પર્યાય છે. માટીની પર્યાય આત્મા દ્વારા થઈ શકે નહીં, કેમ કે આત્મા માટી સુધી પહોંચતો નથી, માટીરૂપ થતો નથી, માટે માટીના પરિણામ આત્મા કરી શકે નહીં. એનો અર્થ એ થયો કે માટીના પરિણામ જે ઘડારૂપે થયા છે એ કુંભારનું કાર્ય નથી. માટી જ સ્વયં પલટીને ઘડો થઈ હોવાથી માટી કરતા એનું ઉપાદાન કારણ અને ઘડો તેનું કાર્ય, પરિણામ અને પરિણામી જુદા જુદા દ્રવ્યમાં હોય નહીં. પરિણામ અને પરિણામી એક જ દ્રવ્યને વિશે હોય, એટલે માટી કરતા અને ઘડો તેનું કાર્ય છે, પણ કુંભાર તો એનો કરતા નથી, કુંભારનું એ કાર્ય નથી. માટી ઉપાદાન કારણ છે તો કુંભાર નિમિત્ત કારણ છે. નિમિત્ત જુદું દ્રવ્ય છે, એ ઉપાદાનમાં કાંઈ કરતું નથી. ગુરુદેવ કરુણા કરીને સમજાવે છે કે આત્મામાં અનંત શક્તિ છે. આત્મામાં અનંત શક્તિ છે, પણ પરનું કાર્ય કરે એવી એનામાં કોઈ શક્તિ નથી. અનંત ગુણનો સમૂહ એવો આ ભગવાન આત્મા અનંત શક્તિ સહિત અનાદિથી છે અને અનંતકાળ સુધી એમ જ રહે છે. તે છતાં પણ એમાં એવી કોઈ શક્તિ નથી કે એ પરનું કાર્ય કરે, પરના કાર્યનો કર્તા થાય. આત્મામાં સર્વને જાણવાની શક્તિ છે, એનો જ્ઞાન સ્વભાવ છે, એટલે જ્ઞેયો એના જ્ઞાનમાં ઝળકે છે અને એમ આત્મા એને જાણે છે. વ્યવહાર રત્નત્રયના રાગને જાણવાની આત્મામાં શક્તિ છે, પણ રાગને કરવાની આત્મામાં શક્તિ નથી. રાગ કરવો એટલે વિભાવ ભાવે થવું, વિકારી ભાવે થવું. આત્મા અનંત ગુણનો પિંડ છે અને બધા ગુણનું શુદ્ધ નિર્મળ પરિણમન થાય છે, તો એમાં રાગરૂપે થવારૂપ કોઈ ગુણ નથી. એટલે આત્મા ખરેખર રાગરૂપ થતો નથી. એ સમયની એવી યોગ્યતા છે, પણ આત્મા ખરેખર રાગનો કર્તા થતો નથી. એ યોગ્યતા છે, એ વખતે પરનું લક્ષ્ય છે, પોતે સ્વભાવથી ચ્યુત થઈને બારમાં આવ્યો છે, તો એવી એક સમયની યોગ્યતાને કારણે એ રાગ ભાવે પરિણમે છે, પણ એ કંઈ આત્માની શક્તિ નથી. આત્માનો એ સદા રહેતો કોઈ ગુણ નથી કે જે એને વિભાવ ભાવે કરે. કારણ કે આપણે જાણીએ છીએ કે સિદ્ધ ભગવાનને રાગ થતો નથી. જો આત્મામાં કોઈ ગુણ હોય અને એને કારણે રાગ થતો હોય તો સિદ્ધ ભગવાનને પણ રાગ થવો જોઈએ, પણ સિદ્ધ ભગવાનને રાગ થતો નથી. એટલે રાગ થવો એ આત્માનું કાર્ય નથી. આત્મામાં એવી કોઈ શક્તિ નથી, આત્મામાં કોઈ ગુણ નથી કે જેને કારણે આત્માને રાગ થાય. એટલે શુભ ભાવ વ્યવહાર રત્નત્રયના રાગ એ થાય છે તો એને આત્મા જાણે છે, કેમ કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે. એટલે એવા શુભભાવને, એવા રાગને જાણવાની આત્મામાં શક્તિ છે, પણ રાગને કરવાની આત્મામાં શક્તિ નથી. દ્રવ્ય ગુણ રાગના કરતા નહીં, જળ કર્મ પણ રાગનું કરતા નહીં. દ્રવ્ય એટલે કે ગુણો, દ્રવ્ય કહો કે ગુણ કહો, ગુણોનો સમૂહ એ દ્રવ્ય છે, એટલે દ્રવ્ય કહો કે ગુણ કહો, એ રાગના કરતા નથી. નિશ્ચયથી તો એમ જ છે. અને જે જળ કર્મ છે એ પણ રાગનું કરતા નથી. એટલે રાગ જે થાય છે, જે વિકાર થયો, એવા પરિણામ સ્વતંત્ર રીતે થાય છે, એનો કરતા આત્મા પણ નથી અને જળ કર્મ પણ નથી. પણ વ્યવહારથી એ પરિણામ આત્માને થાય છે અને એમાં આત્મા પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ્ય કરે છે ત્યારે એવા પરિણામ થાય છે. તેથી એને આત્માના પરિણામ વ્યવહારથી કહેવામાં આવ્યા છે. જો નિશ્ચયથી એને આત્માના પરિણામ કહીએ તો પછી હંમેશા એવા પરિણામ થયા જ કરે, એ આત્માનો સ્વભાવ થઈ જાય. એટલે સિદ્ધ ભગવાનને પણ એવા પરિણામ થયા જ કરે, પણ એમ તો બનતું નથી. એટલે એ રાગ છે એને અજ્ઞાન અવસ્થામાં વ્યવહારથી આત્માના પરિણામ થયા છે. ખરેખર વસ્તુનું સ્વરૂપ એ પ્રકારે નથી. વસ્તુ તો સદાય શુદ્ધ છે, નિર્મળ છે, એના પરિણામ તો શુદ્ધ થાય છે, નિર્મળ થાય છે. જો એમ ન હોય અને કોઈ અન્ય નિમિત્તને કારણે એટલે કે પરનું લક્ષ કરતા રાગના પરિણામ થાય એવું વસ્તુનું સ્વરૂપ હોય તો સિદ્ધ ભગવાનની સમીપમાં પણ અનેક નિમિત્તો પરદ્રવ્યો પડ્યા છે, એ બધા સિદ્ધ ભગવાનને પણ રાગ થવાનું કારણ બને. એટલે એવું નથી, જીવ પોતે જ વિભાવ ભાવે થઈ અને રાગના પરિણામ કરે છે, જે પોતાનું કાર્ય નથી. એટલે વસ્તુનું સ્વરૂપ તો એમ જ છે અને જે પરિણામ થાય છે એ પણ એક સમયના છે, એ નાશવંત છે, એ પરિણામ શાશ્વત રહેતા નથી, એ પરિણામ દ્રવ્યમાં કાંઈ ફેરફાર કરતા નથી. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. અહીંયા 337માં પાના ઉપર આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાની ધર્માત્માને દયા દાન આદિનો જે રાગ આવે તેને તે જાણે જ છે. તે જાણે છે એમ કહીએ એ વ્યવહાર છે, જાણે છે એમ કહીએ એ પણ વ્યવહાર છે. કેમ કે રાગ છે તે પરજ્ઞેય છે, રાગ છે તે પરજ્ઞેય છે, એ સ્વજ્ઞેય નથી. ભગવાન આત્માનું પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એ સ્વજ્ઞેય છે અને આ રાગ છે તે પરજ્ઞેય છે. દરેક સમયે જ્ઞાનની પર્યાય થાય છે અને એ જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્માને જણાય છે, જ્ઞાન થાય છે. પરજ્ઞેય તરફ લક્ષ છે તો એનું જ્ઞાન કરે છે, એટલે એને જાણવાના પરિણામ થાય છે. સ્વજ્ઞેય તરફ લક્ષ છે તો પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે, એટલે કે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે. ગુરુદેવ કહે છે કે આત્મા પરને જાણે એમ કહીએ એ વ્યવહાર છે, કેમ કે રાગ છે તે પરજ્ઞેય છે. ત્યાં આને એટલે જીવને જે રાગ સંબંધી જ્ઞાન થાય તે કંઈ રાગને કારણે થાય છે એમ નથી. અહીંયા તો જ્ઞેય જ્ઞાયક સંબંધની વાત લીધી છે ને, એટલે કે બીજું દ્રવ્ય જીવને જ્ઞાનની પર્યાય થાય છે એમાં કાંઈ કરતું નથી, એ સિદ્ધાંત અહીંયા તો સમજાવ્યો છે. એટલે હવે ગુરુદેવ એ વાત સમજાવે છે કે જે રાગને જાણ્યું, જીવે રાગ થયો છે તો એને જાણ્યું એવું જાણવારૂપ જ્ઞાન થયું, તે કાંઈ રાગ થયો છે માટે થયું છે એમ નથી. જીવને જે રાગ સંબંધી જ્ઞાન થાય તે કાંઈ રાગને કારણે થાય છે એમ નથી. તે કાળે રાગને જાણવા રૂપ પર્યાય તો સ્વયં પોતાથી પોતા વડે થાય છે, રાગ તો તેને અડતોય નથી, બહાર જ લોટે છે. રાગ રાગમાં રહ્યો અને આત્મા એનું જ્ઞાન કરે છે તો એ વખતે એ સ્વયં પોતે જ્ઞાનરૂપ થાય છે, એ જ્ઞાનના પરિણામ છે. અને એવા જ્ઞાનના પરિણામ થવા કે જેમાં પેલો રાગ જણાય એ સ્વતંત્ર રીતે થાય છે, એ વખતે એવો રાગ થયો છે તેથી એમ થાય છે એમ નથી. રાગ સ્વતંત્ર રીતે થયો છે એ જ રીતે એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય પણ સ્વતંત્ર છે. એ બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે જ્ઞાનમાં જે રાગ થયો છે એ જણાયો એવી જ્ઞાનની પર્યાય થઈ એ વખતે એવો જ રાગ ત્યાં હતો, જેવો શુભભાવ થયો એવા શુભભાવને એ જ સમયે જાણવા વાળી જ્ઞાનની પર્યાય પણ છે. તો એ જ્ઞાનની પર્યાય પેલો રાગ થયો છે માટે થઈ છે એમ પણ નથી, અને એ રાગની પર્યાય અહીંયા જીવને એવું જ્ઞાન કરાવે છે એમ પણ નથી. જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર છે, રાગનું પરિણમન સ્વતંત્ર છે. રાગના પરિણામ જેવા છે તે જ રીતે જ્ઞાન તેને જાણે એ જ્ઞાનનું સ્વતંત્ર કાર્ય છે. રાગ એવા જ્ઞાનના પરિણામને અડતોય નથી, એ તો બહાર જ રહે છે. આગળ બીજું દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે ભાઈ લોકાલોક છે માટે તેનું જ્ઞાન થાય છે એમ નથી. લોકાલોકને જાણનારી તે જ્ઞાનની પર્યાય પોતે સ્વતંત્ર રીતે પોતાથી થાય છે, લોકાલોકને કારણે નહીં. જો લોકાલોકને કારણે જ્ઞાન થાય તો બધાને થવું જોઈએ, પણ એમ છે નહીં. લોકાલોક તો બાહ્ય નિમિત્ત માત્ર છે. જ્ઞાન લોકાલોકને જાણે છે એમ કહીએ એ તો વ્યવહાર છે. વાસ્તવમાં જ્ઞાન જ્ઞાનની પર્યાયને જાણે છે, ત્યાં લોકાલોક જણાઈ જાય છે. હવે આમ વાત છે ત્યાં પછી આત્મા પરને કરે અને રાગને કરે એ તો વાત જ ક્યાં રહે. અહીંયા તો કહે છે કે એક ચીજ જો બીજી ચીજને પલટાવે તો વસ્તુનું વસ્તુપણું જ ન રહે. માટે આ સિદ્ધાંત છે કે એક વસ્તુ અન્યને પરિણમાવી શકતી નથી. આગળ કહે છે કે આમ જ્યાં એક વસ્તુ અન્યને પરિણમાવી શકતી નથી ત્યાં એક વસ્તુએ અન્યને શું કર્યું, એટલે કે કાંઈ કર્યું નહીં. કે છે નિમિત્તે શું કર્યું તો કાંઈ કર્યું નહીં, કેમ કે નિમિત્ત ઉપાદાનને પલટાવી શકતું નથી. ફરી એક ઉદાહરણ આપીને સમજાવે છે કે આ આંખ છે તે આંખને લઈને શું આત્મા જાણે છે. આંખ છે એ જળ ઇન્દ્રિય છે, જળ ઇન્દ્રિયને લીધે ચેતન ભગવાન આત્મા જ્ઞાન કરે. આત્માની જ્ઞાન કરવાની એટલે જાણવાની પર્યાય એ કઈ જળ એવી આંખને કારણે છે એમ નથી. આંખ તો બાહ્ય નિમિત્ત માત્ર પર વસ્તુ છે, જુદી વસ્તુ છે, જળ વસ્તુ છે. અને આંખથી દેખાય છે અને કાનથી સંભળાય છે એ રીતે માનવું એ મિથ્યાત્વ છે. એ તો ઉપચારથી કહેવાય છે કે આંખથી જ્ઞાન થાય છે, કાનથી જ્ઞાન થાય છે, પરંતુ વાસ્તવમાં એ જાણવારૂપ, દેખવારૂપ, સાંભળવારૂપ જે કંઈ જ્ઞાન થાય છે તે જીવનું પોતાનું સ્વતંત્ર રીતે થાય છે. એ વખતે ઉચિત નિમિત્ત હોય છે એટલે એની ઉપર આરોપ કરીને એમ કહેવામાં આવે છે. વાસ્તવમાં જ્ઞાન આત્માને પોતાથી થાય છે, કારણ કે જળ આંખ કે કાન કે બીજી ઇન્દ્રિય જ્ઞાન દર્શનરૂપ ચેતનની દશાને બદલી શકે નહીં. જ્ઞાન દર્શનરૂપ ચેતનની દશાને એ લોકો એટલે જે જળ છે, ઇન્દ્રિયો છે, તે કરે નહીં. જળ વસ્તુ ચેતનને કેમ પલટાવે, એ પલટાવે જ નહીં. અને એ જ વાત અહીંયા કરે છે, કહે છે કે ચેતન વસ્તુ સાથે એક ક્ષેત્ર વગાહરૂપે પૂતગળો રહેલા છે. જ્યાં ભગવાન આત્મા છે ત્યાં જ આ પૂતગળોનો સ્કંદ એવું શરીર પણ છે અને બીજા અન્ય પદાર્થો પણ એની આસપાસમાં લોટે છે. તો પણ ચેતનને જડ કરીને પોતારૂપે તો પરિણામી શક્યા નથી. ભલે એ બધા અનાદિથી એની આસપાસમાં રહ્યા છે, અનંત પૂતગળોના સંયોગમાં જીવને આવવું થયું છે. અનંત પૂતગળો જે ક્ષેત્રને વિશે છે એ જ ક્ષેત્ર વિશે આત્મા અનંતકાળથી રહ્યો છે. પૂતગળો બદલાયા છે. અનેક પ્રકારના પૂતગળો એ જ ક્ષેત્રને વિશે બદલાયા છે, તે છતાં પણ એ જડ પૂતગળોએ આત્મામાં કાંઈ કર્યું નથી, એ આત્માને પરિણમાવી શક્યા નથી. એટલે કળશની મૂળ વાત અહીંયા કહે છે કે તો પછી પૂતગળે ચેતનનું શું કર્યું? એટલે કે કાંઈ કર્યું નહીં. પ્રયોજનભૂત વાત ગુરુદેવ કહે છે કે જુઓ, કર્મ નોકર્મ આદિ પૂતગળો ચેતન વસ્તુ ભગવાન આત્મા સાથે એક ક્ષેત્ર વગાએ રહેલા છે. અને એ ક્યારથી? તો કે એ પ્રવાહરૂપે અનાદિકાળથી રહેલા છે. તો પણ તેઓ ચેતનને પોતાના રૂપ એટલે કે જળ રૂપ કરી શક્યા નથી. અનંતકાળમાં ચેતન તો ચેતન જ રહ્યો. ભગવાન આત્મા અનાદિથી ચેતન છે, શુદ્ધ છે, નિર્મળ છે. એટલે એનું લક્ષ કરતા નિર્મળ પરિણામ થાય છે. જો એવા ચેતન ભગવાન આત્મામાં મલિનતા વ્યાપી હોત તો એનું લક્ષ કરતા એવા શુદ્ધ નિર્મળ પરિણામ થાત નહીં. તો પછી પેલા પૂતગળે ચેતનમાં શું કર્યું? કાંઈ જ કર્યું નથી. 338માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ ઉપરથી એમ સમજવું કે વ્યવહારે પરદ્રવ્યોને અને આત્માને જ્ઞેયજ્ઞાયક સંબંધ હોવા છતાં, જ્ઞેયજ્ઞાયક સંબંધ એટલે જે પરદ્રવ્યો છે તે જ્ઞેય છે અને આત્મા જ્ઞાયક છે, છતાં પણ પેલા પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતા નથી. નાયક જ્ઞાન કરે છે તેમાં તે મદદ કરતા નથી. નાયક પરદ્રવ્યોને કાંઈ કરતો નથી, માત્ર એને જાણે છે. પણ પરદ્રવ્યોના જે પરિણામ થાય છે એમાં આ ભગવાન આત્મા જાણવા વાળો કાંઈ કરતો નથી. એટલે જૈન દર્શનમાં એ વાત છે કે સર્વજ્ઞ ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન એ જગત આખાને જાણે પણ કોઈનું કાંઈ કરે નહીં. અન્ય દર્શનમાં, અન્ય ધર્મમાં એવી માન્યતા છે કે ભગવાન જાણે અને પછી પરનું કાંઈક કરે, એટલે પાપીને શિક્ષા કરે અને ધર્મી છે એને સહાય કરે. પણ આ માન્યતા મિથ્યાત્વ છે, એવું થઈ શકતું નથી. કેમ કે આત્માનો સ્વભાવ કાંઈ કરવાનો નથી. એ ભલે જાણે, અને એ જાણે છે, પરને જાણે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. આત્મા તો પોતાને જ જાણે છે. હજી વધારે સૂક્ષ્મ વાત આવશે. આત્મા સ્વને પણ જાણતો નથી. કેમ કે સ્વને જાણવાના કાળે એ તો સ્વરૂપે થઈ જાય છે. એવી પણ વાત આગળ આવશે. ગુરુદેવ એવી વાત પણ કરે છે. બહુ સૂક્ષ્મ વાત છે, ઘણા સિદ્ધાંતો એમાં સમાય છે. એવી એ અદભુત વાત છે. પુરુષાર્થની સર્વોત્તમ વાત ગુરુદેવે કરી છે. અહીંયા કહે છે કે જુઓ, શું કહે છે કે આ આત્મા પોતે સ્વરૂપથી જ્ઞાયક છે. આત્માનું સ્વરૂપ જ જ્ઞાન સ્વરૂપ છે, એટલે એ જ્ઞાન કરે છે, એવો એ જ્ઞાયક છે. અને શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ ઇત્યાદિ જળ પદાર્થો અને અન્ય આત્માઓ એ બધાનું એ જ્ઞાન કરે છે, તો એ બધા જ્ઞેય છે. એ બધાને એ જાણે છે એટલે એ જ્ઞેય છે. તે સર્વ પરદ્રવ્યોને અને આત્માને વ્યવહારે જ્ઞેયજ્ઞાયક સંબંધ છે. પેલા જ્ઞેય છે અને આત્મા જ્ઞાયક એમને જાણવા વાળો છે એવો વ્યવહારથી સંબંધ છે. છતાં તે પરદ્રવ્યોને કારણે આત્મા જ્ઞાયક છે એમ નથી. પરદ્રવ્યો છે તો આત્મા જાણે છે એમ નથી. જો એવું હોત તો સર્વજ્ઞતા હોત જ નહીં. આપણે કહીએ છીએ કે કેવળ જ્ઞાન થાય છે પછી પ્રભુ જગતના બધા જ પદાર્થોની ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળની બધી જ પર્યાયોને યુગપત એક સમયમાં જાણે છે અને આવી સર્વજ્ઞતા છે એનો આપણને સ્વીકાર છે. જે ભવિષ્યની પર્યાય થઈ જ નથી એને ભગવાન કઈ રીતે જાણે? જો જ્ઞેય હોય તો જ જ્ઞાન થાય એવું હોત તો પછી તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં જગત આખાના બધા જ પદાર્થોની ભવિષ્યની પર્યાયો કેવી રીતે દેખાય? એટલે એનો અર્થ એ છે કે પેલા જ્ઞેયો હોય તો જ્ઞાન થાય એમ નથી. જ્ઞાન થાય છે એ સ્વતંત્ર રીતે થાય છે. એ વખતે જ્ઞેયોની ઉપસ્થિતિ હોય કે ન હોય, જ્ઞાન થવું એ આત્માનો સ્વભાવ છે. આત્માને વ્યવહારે પરદ્રવ્યો સાથે જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. છતાં તે પરદ્રવ્યોને કારણે આત્મા જ્ઞાયક છે એમ નથી. જ્ઞાન કરવું એ આત્માનો સ્વભાવ છે અને એની પર્યાયો, જ્ઞાનની પર્યાયો થવી, એ પર્યાય થવામાં બીજું અન્ય દ્રવ્ય કોઈ પ્રભાવ પાડતું નથી, કોઈ કાંઈ કરતું નથી. પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતા નથી. જ્ઞાયકને પરજ્ઞેયોનું જ્ઞાન થાય છે તે કાંઈ તે પરજ્ઞેયોને લઈને થતું નથી. પરજ્ઞેયો કાંઈ આત્માની જ્ઞાનની પર્યાયના કરતા નથી. આત્માને જ્ઞાન થાય એટલે જ્ઞાનની પર્યાય થઈ તો એના કરતા પેલા પરજ્ઞેયો નથી, એના કરવાવાળા પરજ્ઞેયો નથી. એવું જ્ઞાન થવામાં પરજ્ઞેયો કાંઈ કરતા નથી. પરજ્ઞેયો પરજ્ઞેયોના સ્થાને છે અને અહીંયા આત્માને જ્ઞાન થાય છે તે સ્વતંત્ર રીતે થાય છે. જ્ઞાન જ્ઞેયોને જાણે તે જ્ઞાનનું પોતાનું સહજ સામર્થ્ય છે. કોઈ પણ ગુણ પોતાનું પરિણમન કરે છે તો એને બીજા કોઈની મદદ, સહાય કે અપેક્ષા હોતી નથી. આ મૂળભૂત સિદ્ધાંત છે. જ્ઞાન ગુણ પોતે પોતાનું કાર્ય કરે છે એટલે કે એ જ્ઞાન કરે છે તો એમાં એને કોઈની મદદની જરૂર નથી. આગળ કહે છે, જળ કર્મને લઈને આત્માને રાગ ઉપજે છે એમ તો નહીં? અહીં કહે છે કે જળ કર્મને લઈને આત્માને જ્ઞાન ઉપજે છે એમ પણ નથી. જ્ઞાન જ્ઞેયના કારણે થાય છે એમ નથી. જ્ઞાન જ્ઞેય છે તો થાય છે એમ નથી. જ્ઞાન સ્વતંત્ર રીતે થાય છે. જ્ઞાન ગુણ છે એનું પરિણમન સ્વતંત્ર છે. એને કોઈની અપેક્ષા નથી, કોઈની મદદની જરૂર નથી. તો કોઈએ પ્રશ્ન કર્યો, તો જ્ઞાન થાય છે તેનો કરતા કોણ? જ્ઞાન થાય છે તેનો કરતા કોણ? આ જ્ઞેયોને કારણે જ્ઞાન થતું નથી એમ જ્યારે આપ કહો છો તો પછી જ્ઞાન થાય છે તેનો કરતા કોણ? ગુરુદેવ કહે છે કે જ્ઞાન થાય છે તે જ્ઞાયક આત્માના પરિણામ છે. અને તેનો કરતા આત્મા પોતે જ છે, પર જ્ઞેય નથી. વળી પર દ્રવ્યોમાં કાર્ય થાય તેનો કરતા તે તે પર દ્રવ્યો છે, આત્મા તેનો કરતા નથી. જ્ઞાયક એવો આ ભગવાન આત્મા પર દ્રવ્યોને કાંઈ કરતો નથી, એટલે કે પર દ્રવ્યો સુધી પહોંચીને એનું જ્ઞાન કરે છે એમ પણ નહીં. પર દ્રવ્યો સુધી પહોંચીને એનું જ્ઞાન કરતો નથી. જ્ઞાન સ્વતંત્ર રીતે થાય છે ત્યારે પર જ્ઞેયોની ઉપસ્થિતિ હોવી જરૂરી નથી. પર જ્ઞેયોની ઉપસ્થિતિ હોય કે ન હોય, કેવળી ભગવાન તીર્થંકર ભગવાન એ બધા જ્ઞેયોને જાણે છે. એટલે જ્ઞાન થાય છે તો આ જ્ઞાયક ભગવાન આત્મા એ પર દ્રવ્યોમાં બેસીને કંઈ જ્ઞાન કરે છે એમ પણ નથી. એ પેલા પર દ્રવ્યો આત્માને જ્ઞાન કરાવે છે એમ પણ નથી. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે સર્વજ્ઞ ભગવાન કેવળીને જે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તેના કરતા સર્વજ્ઞ ભગવાન પોતે છે. તીર્થંકર ભગવાન, અરિહંત ભગવાન પોતે જ તેના કરતા છે. કેવળી ભગવાન સર્વજીવ, સર્વલોક અને સર્વભાવને એક સમયમાં જાણે છે. તે જાણનારું જ્ઞાન કાંઈ જ્ઞેયોને લઈને થયું છે એમ નથી. છતાં પણ જ્ઞાન જ્ઞેયો જેમ છે તેમ યથાસ્થિત જાણે, અથવા તો જ્ઞાન જ્ઞેયો જેમ ભવિષ્યમાં થવાના છે તેમ પણ યથાસ્થિત જાણે. વર્તમાનમાં એ જ્ઞેયો છે તો જેમ છે તેમ જાણે, અને વર્તમાનમાં જે ભૂતકાળના જ્ઞેયો હતા એ નથી, છતાં પણ ભૂતકાળમાં એ જ્ઞેયો જેમ હતા તેમ જ એ જ્ઞાન જાણે. વળી ભવિષ્યકાળમાં પણ એ જ્ઞેયો જે પ્રકારે હશે એ જ પ્રકારે અત્યારે વર્તમાનમાં કેવળી ભગવાનનું જ્ઞાન એને જાણે છે. એટલે જ્ઞાન જ્ઞેયોને લઈને થયું નથી, પણ જ્ઞાન સ્વયં પોતાથી જ થયું છે. જો જ્ઞાન વિશે આટલો વિચાર આપણે ક્યારેય કર્યો ન હતો. જ્ઞાન ગુણ કહીએ છીએ અને પાઠશાળામાં ભણ્યા હોય એટલે ગોખી માર્યું કે જ્ઞાનાવરણીય કર્મ, એને કારણે જ્ઞાન રોકાય. હવે તો એ વાત તો અહીંયા રહેતી જ નથી, આખી વાત જ ઉડી જાય છે. જ્ઞાનની સ્વતંત્રતા કેટલી બધી છે. તીર્થંકર ભગવાનનો વિચાર કરીએ, કેવળી ભગવાનનો વિચાર કરીએ, એમના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે ઓહો, આત્માનું સ્વરૂપ તો આવું છે. જ્ઞાનાવરણીય કર્મ ક્યાં કાંઈ પ્રભાવ પાડે છે, કેટલું બધું સ્પષ્ટ થઈ જાય છે. પ્રયોજનભૂત વાત તો એ જ છે કે કોઈ કર્મ જીવને નડતું નથી, નડે છે એ એનો ઊંધો પુરુષાર્થ છે, નડે છે એ એની ઊંધી શ્રદ્ધા છે, નડે છે એ એનો પ્રમાદ છે, નડે છે એ એની આડોળાઈ છે. એટલે ગુરુદેવ કહે છે કે એવી આડોળાઈ કરશે કે આડા થશે, ધીર્ય થશે. 349માં પાના ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં વાત કરે છે કે આ પ્રમાણે પર જ્ઞેયો જ્ઞાયકનું કાંઈ કરતા નથી, તથા જ્ઞાયક પર જ્ઞેયોનું કાંઈ કરતો નથી એમ યથાર્થ જાણવું. આવું યથાર્થ જાણનારનો મોહ સહેજે ક્ષય પામી જાય છે અને તેને સંકિતની પ્રાપ્તિ થાય છે. આવી વાત છે. તો હવે પછીની જે ગાથાઓ કુંકુંદાચાર્ય ભગવાન કહેવાના છે એની સૂચના રૂપે આપણે આ બીજું કાવ્ય કર્યું, બીજો કળશ કર્યો. 212 અને 213 એ બંને કળશ કુંકુંદાચાર્ય ભગવાન હવે પછી જે ગાથાઓ કહેવાના છે એની સૂચના રૂપે આપણે કર્યા. હવે એ જ અર્થને દઢ કરતું ત્રીજું કાવ્ય કહે છે. એટલે હવે પછી જે ગાથાઓ આવવાની છે એની સૂચના રૂપે આ ત્રીજો કળશ છે, કળશ 214. યત્તુ વસ્તુ કૃતે અને વસ્તુના કિંચનપી પરિણામીન સ્વયં વ્યવહારિક દશયો તન્મતમ નાન્યદસ્તિ કિમ પિહ નિશ્ચયાત. કળશ 214 ના અર્થમાં અહીંયા કહે છે કે એક વસ્તુ સ્વયં પરિણમતી અન્ય વસ્તુને કાંઈ પણ કરી શકે છે એમ જે માનવામાં આવે છે તે વ્યવહાર દ્રષ્ટિથી જ માનવામાં આવે છે. એક વસ્તુ સ્વયં પરિણમતી અન્ય એટલે બીજી વસ્તુને કાંઈ પણ કરી શકે છે એમ જે માનવામાં આવે છે તે વ્યવહાર દ્રષ્ટિથી જ માનવામાં આવે છે. વસ્તુ સ્વયં પરિણામીન અન્ય વસ્તુના કિંચન અપી કુર્તે યતતુ. આગળ કહે છે કે તે વ્યવહાર દ્રષ્ટિથી જ માનવામાં આવે છે એટલે તત્ વ્યવહારિક દશા એવ મતમ. આગળ કહે છે નિશ્ચયથી આ લોકમાં અન્ય વસ્તુને અન્ય વસ્તુ કાંઈ પણ નથી, અર્થાંત એક વસ્તુને અન્ય વસ્તુ સાથે કાંઈ પણ સંબંધ નથી. નિશ્ચયાત ઈહ અન્યત કિમ અપી ન અસ્તિ. એક વસ્તુ સ્વયં પરિણમતી અન્ય વસ્તુને કાંઈ પણ કરી શકે છે એમ જે માનવામાં આવે છે તે વ્યવહાર દ્રષ્ટિથી જ માનવામાં આવે છે. નિશ્ચયથી આ લોકમાં અન્ય વસ્તુને અન્ય વસ્તુ કાંઈ પણ નથી, એટલે કે એક વસ્તુને અન્ય વસ્તુ સાથે કાંઈ પણ સંબંધ નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે એક દ્રવ્યના પરિણમનમાં અન્ય દ્રવ્ય નિમિત્ત દેખીને એમ કહેવું કે અન્ય દ્રવ્યે આ કર્યું તે વ્યવહાર નયની દ્રષ્ટિથી જ છે. એક દ્રવ્યના પરિણમનમાં માટીના પરિણમનમાં અન્ય દ્રવ્ય નિમિત્ત દેખીને એટલે કુંભારને નિમિત્ત તરીકે દેખીને એમ કહેવું કે અન્ય દ્રવ્ય એટલે આ કુંભારે કર્યું તે વ્યવહાર નયની દ્રષ્ટિથી જ છે. અને આ વ્યવહાર તો અસદભૂત વ્યવહાર થયો. નિશ્ચયથી તો તે દ્રવ્યમાં અન્ય દ્રવ્યે કાંઈ કર્યું નથી. વસ્તુના પર્યાય સ્વભાવને લીધે વસ્તુનું પોતાનું જ એક અવસ્થાથી બીજી અવસ્થારૂપ પરિણમન થાય છે. દ્રવ્ય પરિણમનશીલ છે, એમાં દ્રવ્યત્વ નામની શક્તિ છે એટલે પરિણમન થાય છે. દ્રવ્ય કુટસ્થ નથી, દ્રવ્ય કુટસ્થ નથી, એનું પરિણમન થાય છે, પર્યાય બદલાય છે. અને એવા પરિણમન થવું, પર્યાય બદલાવી એ બધું એનું પોતાનું કાર્ય છે. એમાં અન્ય વસ્તુ પોતાનું કાંઈ ભેળવી શકતી નથી. આ ઉપરથી એમ સમજવું કે પરદ્રવ્યરૂપ જ્ઞેય પદાર્થો તેમના ભાવે પરિણમે છે અને જ્ઞાયક આત્મા પોતાના ભાવે પરિણમે છે. જેનું જ્ઞાન કરે છે એવા બધા જ દ્રવ્યો પરદ્રવ્યો આત્માથી જુદા એને આત્મા જાણે છે ત્યારે આત્મા એ પોતે પોતાના ભાવે છે એટલે કે પોતાનો જ્ઞાન સ્વભાવ છે તો એમ જ એ પરિણમે છે. અને પેલા પરદ્રવ્યો એના પોતાના પરિણમન સ્વતંત્ર રીતે કરે છે એ પોતાના ભાવે પરિણમે છે. સોનું સોનાના ભાવે પરિણમે છે, માટી માટીના ભાવે પરિણમે છે. એવી રીતે આ જીવ દ્રવ્ય ચેતન ભગવાન આત્મા જ્ઞાયક પોતે પોતાના ભાવે એટલે જ્ઞાન સ્વભાવે પરિણમે છે. એમ તેઓ એકબીજાને પરસ્પર કાંઈ કરી શકતા નથી, પોતે પોત પોતાના ભાવે પરિણમે છે. માટે જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે એમ વ્યવહારથી જ માનવામાં આવે છે. નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે. બહુ મોટી વાત છે. અહીંયા ફરીથી વાંચીએ, શું કહ્યું? માટે જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે, પરદ્રવ્યોનું જ્ઞાન થાય છે ને એટલે પરદ્રવ્યોને જાણે છે એમ વ્યવહારથી જ માનવામાં આવે છે. કેમ કે જ્ઞાયક તો પોતે પોતાના ભાવે છે. નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે. પરને જાણે છે એમ કેવું એ વ્યવહાર છે. પોતે પોતાના ભાવે છે એમ કેવું નિશ્ચય છે. એક વસ્તુ પોતે પોતાના ભાવે પરિણમે એમાં આપણને કાંઈ વાંધો છે? એમાં ક્યાં વિરોધ કરવા જેવું છે? આપણે વ્યવહારમાં જોઈએ છીએ કે જગતના આટલા બધા પદાર્થો બધા પોત પોતાના ભાવે પરિણમી રહ્યા છે તો એમાં આપણને કાંઈ વાંધો નથી, એનો તો આપણે સ્વીકાર કરીએ છીએ. તો જે સ્કંધના પરિણમન આપણે જોઈ રહ્યા છીએ એમાં જે પરમાણુ રહ્યો છે એનું પરિણમન પણ સ્વતંત્ર રીતે થતું હોય તો એમાં ઉપાધિ ક્યાં આવે છે? છે દ્રવ્યો પોતે પોતાના ભાવે પરિણમે એમાં શું વાંધો છે? શા માટે આપણે એક દ્રવ્યનું પરિણમન બીજું દ્રવ્ય કરાવે એવી હઠ લઈને બેઠા છીએ? સીધો સાદો સ્વીકાર કરી લઈએ કે દરેક દ્રવ્ય પોતે પરિણમનશીલ છે તો પોતે પરિણમન કરે છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે તો પછી એ જ્ઞાન કરે છે, અને જ્ઞાન કરે છે એમાં જ્યારે એ પરદ્રવ્યને જાણે છે એમ કેવું એ વ્યવહાર છે. કેમ કે એ તો એનું પોતાના ભાવે પરિણમન છે. એટલે આત્મા પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે છે અને એમાં એ પેલું પરદ્રવ્ય એને જણાય અને એનું એને લક્ષ થાય ને આ બધી વાત ક્યાંથી આવી? ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવે છે તો જ્ઞાન સ્વભાવે છે, બીજું કાંઈ નથી. કહે છે કે માટે જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે એમ વ્યવહારથી જ માનવામાં આવે છે. ખરેખર તો આત્મા પોતે પોતાના ભાવે છે, પોતાના ભાવે પરિણમે છે, પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમન કરે છે. એટલે નિશ્ચયથી એ જ્ઞાયક બસ જ્ઞાયક જ છે. નિશ્ચયથી જ્ઞાયક જ્ઞાયક જ છે. નિશ્ચયથી તો જ્ઞાયક પોતાને જાણે છે એમ પણ કહેવાય નહીં, એ જ્ઞાયક જ છે. નિશ્ચયથી જ્ઞાયક સ્વને જાણે છે એમ કહેવું એમાં પણ બે વાત આવી એટલે વ્યવહાર થઈ ગયો. નિશ્ચયથી આ જ્ઞાયક પોતાને સ્વને જાણે છે એટલે સ્વ અને એ જ્ઞાન કરવા વાળો એમ ભેદ કરીએ તો પણ વ્યવહાર થઈ જાય છે. એટલે એનો અર્થ શું થયો? કે નિશ્ચયથી જ્ઞાયક જ્ઞાયક જ છે. પોતાને જાણે છે એમ કહેવું, પોતાને સ્વને જાણે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. નિશ્ચયથી નાયક નાયક જ છે, બીજું કાંઈ નથી. આ વાતનો હવે વિચાર કરીએ તો આપણને મૂળ વાત યાદ આવે છે કે પોતે પોતાના સ્વભાવ પર દ્રષ્ટિ કરે છે, પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે, ધ્રુવ તરફ ઢળે છે અને એ પોતાનું જ્ઞાન કરે છે એમ જ્યારે કહીએ છીએ તો એ બધા જ વાક્યો વ્યવહાર નહીંના કથન થઈ જાય છે. કેમ કે એ તો પોતે જ્ઞાયક છે તો પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે છે એટલે ત્યાં બે પણું છે જ નહીં. પોતે પોતાનું જ્ઞાન કરે એવું બે પણું નથી, દ્વેત નથી. પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે અને પછી પોતાને જાણે છે, પોતાનું જ્ઞાન કરે છે એમ કહેવું એ તો બેપણું થયું. એટલે ખરેખર તો આત્મા પોતે જ્ઞાયક જ છે, એટલે ત્યાં કોઈ દ્વેત રહેતો નથી, વિકલ્પ તો નથી પણ કોઈ દ્વેત પણ નથી. નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે. બહુ સરસ વાત છે. ગુરુદેવે આનો જે વિસ્તાર કર્યો છે એ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 339 કળશ 214 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં કહે છે, પ્રત્યેક વસ્તુ સ્વયં પોતે પોતાથી જ નિરંતર પરિણમી રહી છે. દરેક વસ્તુ પોતાથી જ પરિણમી રહી છે અને નિરંતર હંમેશા પરિણમી રહી છે. છતાં એક વસ્તુ સ્વયં પરિણમતી બીજી વસ્તુને કાંઈ પણ કરે છે એમ જે કહેવામાં આવે છે તે વ્યવહારથી ઉપચારથી કહેવામાં આવે છે. આત્મા શરીર મન વાણીનું દુકાન ધંધાનું ઇત્યાદિ પરદ્રવ્યનું કાંઈ પણ કરી શકતો નથી. તથાપિ પરનું કાંઈ પણ કામ આત્મા કરે છે એમ કહીએ તે અસત્યાર્થ છે, એ ઉપચાર માત્ર છે. 340માં પાના ઉપર ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે આત્મા ત્રિકાળી વસ્તુ છે, તેનો જ્ઞાન ત્રણેય કાળે રહેતો ગુણ છે, ત્રિકાળી ગુણ છે. તેની એટલે કે જ્ઞાનની પર્યાય દરેક સમયે પ્રતિ સમયે પોતાથી થાય છે. ભગવાનની વાણીથી જ્ઞાન થયું એમ કહીએ તે વ્યવહાર નયની દ્રષ્ટિથી જ છે. કેમ કે જ્ઞાનની પર્યાય દરેક સમયે પોતાથી થાય છે. સ્વાધ્યાયમાં બેઠા છીએ અને જે જ્ઞાન થાય છે, જે જ્ઞાનની પર્યાય થાય છે તે પોતાથી સ્વતંત્ર થાય છે. ભગવાનની વાણીથી જ્ઞાન થયું એમ કહેવામાં ખરેખર તો આપણે વિનય દર્શાવીએ છીએ અને એ વ્યવહાર નહીંનું કથન છે. કેમ કે જ્ઞાન જીવને થાય છે, જેને જ્ઞાન થાય છે એને સ્વતંત્ર રીતે એવા પરિણામ પોતાને થાય છે, અનિશ્ચય છે. ભગવાનની વાણીથી જ્ઞાન થયું એમ કહીએ તે વ્યવહાર નહીંની દ્રષ્ટિથી છે. નિશ્ચયથી તો ભગવાનની વાણીએ આત્માનું કાંઈ કર્યું નથી. આમાં ભગવાનની વાણીનો કે ભગવાનનો અવિનય નથી થતો, પરંતુ ભગવાનની વાણીમાંથી આવેલી આ પરમ સત્ય વાત છે એનો સ્વીકાર થતાં ખરેખર ભગવાનનો આદર થાય છે. ભગવાનનો આદર કઈ રીતે થાય? કે ભગવાને જે વાત કહી છે એનો સ્વીકાર કરીએ તો જ ભગવાનનો આદર થાય. ભગવાનનો આદર બીજી રીતે નથી થતો. તો વાત તો એમ જ છે કે જ્ઞાન થાય છે એ જીવને પોતાને સ્વતંત્ર રીતે થાય છે, અને એ વખતે બારમાં એવા નિમિત્ત હોય પણ તે નિમિત્ત કાંઈ કરતા નથી. આ વાત ભગવાનની વાણીમાં આવી છે અને એનો સ્વીકાર કરવો એટલે ભગવાનની વાણીનો સ્વીકાર થયો, અને એ જ ભગવાન પ્રત્યે, તીર્થંકર ભગવાન પ્રત્યે, અરિહંત ભગવાન પ્રત્યે, કેવળી ભગવાન પ્રત્યે આદર છે. એનો સ્વીકાર ન કરીએ એ ભગવાનની વાણીનો અનાદર છે, અને ભગવાનની વાણીનો અનાદર છે એટલે ભગવાનનો અનાદર છે. શિક્ષક ભણાવતા હોય અને એમની વાત આપણે ન માનીએ તેમાં શિક્ષકનો અનાદર થાય છે. અહીંયા 5મા પેરેગ્રાફમાં કહે છે કે આત્મામાં જ્ઞાનનું પરિણમન થાય ત્યાં પર જ્ઞેય નિમિત્ત હો, પણ નિમિત્ત તેમાં કાંઈ કરતું નથી. ઉપાદાનનું કાર્ય થાય તેમાં પર વસ્તુ એટલે નિમિત્તનું કાંઈ કર્તવ્ય નથી, નિમિત્તનું કાંઈ કરવાપણું નથી. અને ઉપાદાન નિમિત્તના દોરામાં બનારસી દાસજીએ પણ આ વાત કરી છે કે ઉપાદાન બલ જહા તહા નહીં નિમિત્ત કો દાવ, જ્યાં જુઓ ત્યાં સર્વત્ર દ્રવ્યમાં પોતાની પર્યાય ઉપાદાનના બળથી થાય છે, તેમાં નિમિત્તનો કાંઈ દાવ નથી, અર્થાંત નિમિત્ત કાંઈ કરતું નથી. છેલ્લે 341માં પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા ગુરુદેવ કહે છે કે સૌ પોત પોતાના ભાવે પરિણમતા પદાર્થો અને એકબીજાને કાંઈ કરી શકતા નથી. સૌ પોતપોતાના ભાવે પરિણમતા પદાર્થોને બીજા પદાર્થો એટલે એકબીજાને એ કાંઈ કરી શકતા નથી. નાયક પરદ્રવ્યોને જાણે છે એમ કહેવામાં આવે તે માત્ર ઉચ્ચારથી છે. નિશ્ચયથી તો નાયક પણ પોતે, જ્ઞાન પણ પોતે અને જ્ઞેય પણ પોતે જ છે. નાયક પણ પોતે, જ્ઞાન પણ પોતે અને જ્ઞેય પણ પોતે જ છે. પોતે પોતાના જ્ઞાનની પર્યાયને જાણે છે. પરને જાણવાના કાળે પણ તે પોતાની જ્ઞાનની પર્યાયને જ જાણે છે. જ્ઞાનની પર્યાયના સામર્થ્ય વડે જ સ્વ અને પર જણાય છે. પર જ્ઞેયોના કારણે જ્ઞાન થાય છે એમ કદીએ નથી. કહે છે નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે. અર્થાત જ્ઞાયક પોતે જ પોતાનો દ્રવ્ય ગુણ પર્યાયને જાણતો થકો જ્ઞાયક છે. સારી વાત છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ રીતે આપણે કળશ 214 અહીંયા પૂરો કર્યો. હવે સુખધામ બોલીએ.
Thank you.